શ્રોતા મિત્રો, ફરી એકવાર કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પબ્લિક હેલ્થ રિસર્ચર અને આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર સંજ્યોતિ પારેખ. સંજ્યોતિ, વેલકમ બેક ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ નીતા.
સંજ્યોતિ, પાછલા કેટલાક કાર્યક્રમથી તમે અમને માહિતી આપતા આવ્યા છો કે શિયાળામાં કયા કયા પગલાં લેવા જોઈએ, સાવચેતીના ડેલી રૂટીન કેવું હોવું જોઈએ, કયા મસાલા ખાવાથી નિરોગી રહી શકાય. ત્યારે તમે કહ્યું હતું કે શિયાળામાં અમુક શાકમાં ચોક્કસ વઘાર કરવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે, તો આજે એનું એક લિસ્ટ ગણાવી દેશો કયા શાકમાં કયો વઘાર કરવો.
હા, તો એના પહેલા છે ને હું જરા થોડુંક બેસિક આઈડિયા જે છે આયુર્વેદની, કે કેમ તમે કયા શાકમાં બટેટામાં તમે હિંગ કેમ નાખો, તો એના પાછળ જસ્ટ એક પ્રિન્સિપલ છે કે જે આપણે જે શાકો ખાતા હોઈએ એમાં એના પોતાના ગુણો હોય. એટલે જે કયું શાક હોય, કઈ વખત પિત્ત વધારે તો કોઈથી વાત થાય, તો એ ન થવું જોઈએ, એ ઓછું થવું જોઈએ. એની માટે જે વઘાર કરીએ આપણે એ એના ઉપર કામ કરે.
દાળ હોય કે શાક હોય, વઘાર માટે કયું તેલ વાપરવું?
આપણે તો યુઝ્યુઅલી તમે સ્વીટ વસ્તુ બનાવતો એમાં તમે તો ઘી જ વાપરતા હો કરવા માટે, પણ દાળમાં ઘીનો વઘાર કરે તો વધારે સારું. અને બીજા બધા શાકોમાં તમે ઓલિવ ઓઇલનું કરો, યુઝ્યુઅલી ઓલિવ ઓઇલ વધારે સારું બીજા ઓઇલ્સ કરતા. એમાં ઘણું બધું ડિસ્કશન થાય છે કયું તેલ સારું કયું તેલ ખરાબ, અને એમાં પણ હજી સુધી ઓલિવ ઓઇલ જે હોય કન્સિસ્ટન્ટલી સારા રિવ્યુઝ આવે છે બધા.
એટલે સાયન્ટિફિક રિસર્ચમાં ઓલિવ ઓઇલ સારું સાબિત થાય છે. સનફ્લાવર ઓઇલ છે, રાઈસ બ્રેન ઓઇલ જોવા મળે છે, જે કદાચ ઇન્ડિયામાં આપણે વાપરવાની ટેવ નહોતી. હાઉ ઇઝ રાઈસ બ્રેન?
રાઈસ બ્રેન ઓઇલ નું ઘણા બધા રિસર્ચમાં એમ કહેવાય છે કે રાઈસ બ્રેન ઓઇલ તળવા માટે સારું હોય છે, કારણ કે એનો જે હીટિંગ પોઈન્ટ છે એ વધારે હાઈ છે.
રાઈટ, અને ઓલિવ ઓઇલ નો હીટિંગ પોઈન્ટ બહુ જ લો છે.
તમે વઘાર કરો તો તમે જ્યાં સુધી ધુમાડો નીકળે છે ત્યાં સુધી કોઈ દિવસ તેલ ઘી કોઈ દિવસ ગરમ નહીં કરવાનું. તમે જે થોડું જે ટેમ્પરેચર રાઈટ ટેમ્પરેચર કે જ્યાં તમે આને પ્રેક્ટિસનું છે આ કે તમને ખબર પડી જાય કે ઓકે આ ગરમ છે, ગરમ ઇનફ થઈ ગયું છે કે હું એમાં મારો વઘાર કરું તો એ કુક થઈ જશે કરીને.
પણ
કોઈ પણ દિવસ જો તમે ઓઇલ બાળો કાં તો ઘી બાળો તો એ ઘી કાં તો ઓઇલ વાપરવું નહીં જોઈએ.
એટલે ખાસ કરીને તળેલું તેલ બીજી વાર વાપરવાનું ઇઝ અ ડેફિનેટ નો નો.
ધેટ્સ કરેક્ટ, યસ.
ઘણા ઘરોમાં ટેવ હોય છે, પૂરી તળી હોય તો પછી એ તેલ વઘારમાં વાપરે.
તળેલું તેલ કોઈ દિવસ પાછું નહીં વાપરવું જોઈએ.
અને જીરું વાપરીએ કે રાઈ, એમાં કઈ ફરક પડશે?
એમાં છે ને તમારે બહુ ફરક ન પડે, પણ એક તમારે યાદ રાખવું જોઈએ કે શિયાળામાં વધારે રાઈ વાપરવી, કારણ કે રાઈ ગરમ હોય શરીર માટે, અને જ્યારે ગરમીના દિવસો હોય ત્યારે તમારે વધારે જીરું વાપરવું, કારણ કે જીરું કુલિંગ હોય.
ઓસ્ટ્રેલિયામાં જે શાક બારે માસ મળે છે એમાં ફ્લાવર કોબીની વાત કરીએ તો કયા શાકમાં કયો વઘાર કરવો?
તો કોબીમાં છે ને, કોબી શરીર ઉપર આમ ન્યુટ્રલ હોય, એટલે કોબીમાં તમે રાઈ કે જીરાનો કયો પણ તમે હંમેશા જેવો વઘાર કરો તો ચાલી જાય, પણ થોડું આદું નાખો એમાં થોડુંક છીણીને તો પછી એની લીધે કોબી ડાયજેસ્ટ થવા માટે ઇઝી થાય. ફ્લાવર માટે પણ સેમ જ છે કે તમે હિંગ નાખો અને થોડું આદું ઘરેલું કરી નાખો, ઘસીને નાખો વઘારમાં, તો ટેસ્ટ પણ સારી આવે અને એ ફ્લાવરના શાકમાં જે ફ્લાવરના ગુણો હોય વાત થોડું ક્રિએટ કરે કે એ પણ ઓછા થઈ જાય. આપણે યુઝ્યુઅલી જસ્ટ એઝ આઈ સેડ કે આપણે બટેટાનું શાક બનાવે તો બટેટા વાત વધારે શરીરમાં, તો એ વાયુ શરીરમાં ન વધે એની માટે તમે શું કરો, તો બટેટાના શાકમાં હિંગ અને લસણનો વઘાર કરો. બહુ બધું લસણ અને હિંગનો વઘાર કરવો જોઈએ.
અને લસણ ન ખાતા લોકો માત્ર હિંગનો કરી શકે?
માત્ર હિંગનો કરી શકે. અને પછી એમાં તમારે જો યુ નો યુઝ્યુઅલી તમે જો કોઈ વખત આપણે ઓલું નાખીએ રાઈ નાખતા હોય તો રાઈ નાખો તો ઠીક છે, પણ હિંગ ભૂલવાનું નહીં. પછી દૂધીનું શાક હોય તો દૂધીના શાકમાં તમે જીરાનો વઘાર કરો યુઝ્યુઅલી. પછી તમે કોળું હોય તો કોળું પણ અગેન થોડુંક વાત વધારે શરીરમાં, કોળાની જે ક્વોલિટીઝ હોય એની માટે તમારે પછી અજમા અને હિંગનો વઘાર કરવો જોઈએ. અને પછી શાકો ફણસી જેવા હોય એમાં પણ તમારે અજમા અને હિંગ જેવો વઘાર કરવો જોઈએ.
સંજ્યોતિ, ફ્રોઝન શાક વાપરીએ ત્યારે કઈ ફરક પડશે? જાણે ભીંડા ટીંડોળા ફ્રોઝન વધારે મળે છે.
તો ફ્રોઝન શાક જે હોય ને એ થાય શું કે ફ્રીઝ કરેલું હોય ને એટલે એ નરમ થઈ જાય ઓલરેડી, તો કુક થવા માટે પણ ઇઝી હોય, એટલે ફટાફટ ગળી જાય છે એ શાક. એટલે એ આમ થોડુંક ડાયજેસ્ટ થવા માટે આમે હલકું થયેલું હોય, પણ તોય તમે જે રૂટીનમાં તમે વઘાર કરતા હો ભીંડામાં, તમે ભીંડાના શાકમાં સ્પેશિયલી એવું કઈ નથી કે તમારે આનો ચોગાર કરવો જોઈએ કે ઓલો જ, બટ તમારે ટિંડોરા માટે તમારે યુઝ્યુઅલી અજમાનો વઘાર કરવો જોઈએ.
અને રીંગણા માટે,
રીંગણા માટે હિંગ, તો રીંગણામાં હિંગ કોઈ દિવસ નહીં ભૂલવાનું, અને આદુ.
અચ્છા, એટલે રીંગણાના શાકમાં હિંગનો વઘાર જરૂરી છે. એટલે આ બધા શાકમાં જનરલી એક કોમન વસ્તુ નીકળે છે કે એને ખાવાથી વાયુ થાય, ગેસ થઈ જાય, એટલે તમે હિંગ રેકમેન્ડ કરો છો. ઓપોઝિટ ઇફેક્ટ ખરી કોઈ શાકમાં?
હા, અલું હોય ને આપણે કાંદા હોય તો કાંદા કુલિંગ હોય બોડી, અનિયન્સ કુલિંગ હોય, એટલે વિન્ટરમાં કાંદા ખાવા હોય તમારે, જો કાંદા ખાતા હો તમે તો એ દિવસમાં ખાવા જોઈએ. સાંજે નહીં કાંદા ખાવાનું, અને પછી કાંદા સાથે તમે થોડુંક એના ઉપર વઘાર કરીને ખાઓ, તેલ થોડું ગરમ કરી વઘાર કરો તો એ ડાયજેશન માટે પણ ઇઝી પડે. કાંદા એકવાર તમે કુક કરી નાખો પછી એની ક્વોલિટી ચેન્જ થઈ જાય, એટલે કાચા કાંદા હોય એ કુલિંગ હોય, પણ એકવાર તમે કુક કરીને કાંદા વાપરો એટલે એનો જે કુલિંગ ક્વોલિટી છે એ ઓછી થઈ જાય.
ઓકે.
પણ બીજું એક છે કે આપણે એનો કયા પણ દાળો બનાવીએ તો દાળ માટે હિંગ કોઈ દિવસ નહીં ભૂલવાની.
ઓકે, એટલે બધી જ દાળમાં તમે કહો છો રાઈ વાપરો તો પણ સાથે હિંગ પણ વાપરવી.
હિંગ પણ વાપરવી
વઘારની વાત છે.
હા, ધારે. અને પછી જે આપણે લાવે ને રાજમા હોય કે છોલા હોય,
કઠોળ,
હા કઠોળ જે હોય એમાં તમે હિંગ તો વાપરો જ, પણ એમાં તમારે અજમાનો વઘાર કરવો જોઈએ. રાઈની બદલે અજમો નાખો તમે, અને એમાં જરા વધારે લસણ અને આદુ તમે જો ખાતા હો, લસણ ને આદુ નાખીને કરો તો એ ડાયજેસ્ટ થવા માટે પણ હલકું થાય, અને એની જે પેટમાં ઘણા લોકોને વાત થાય પેટમાં રાજમા કે છોલા ખાવ હોય તો એ પણ ઓછું થાય.
સંજોતી, આયુર્વેદની દ્રષ્ટિએ શિયાળામાં પાળવા જેવા નિયમો અને આ ખાસ તો તળવાનું, કયું તેલ વાપરવાનું, એ બધી સલાહ આપી અમારી સાથે માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ નીતલ.